તારીખ 6/2/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 125 અને 126 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 82
દર્શન 92 125મો પ્રશ્ન છે. ઇષ્ટ ઉપદેશ મે આતા હૈ કે જ્ઞાની દેખતે હુએ ભી નહીં દેખતા, ચલતે હુએ ભી નહીં ચલતા, તો ક્યા વિકલ્પ મે આને પર ભી એસા રહેતા હૈ? પૂજ્યપાદ સ્વામીની રચના છે ઇષ્ટોપદેશ શાસ્ત્ર. ઇષ્ટોપદેશ સમારી શતક પૂજ્યપાદ સ્વામીનો છે. જ્ઞાની દેખતે હોય ભી નહીં દેખતા, એટલે કે સૌ વિકલ્પ દશામાં એવું હોય છે, ચાલે છે છતાં નથી ચાલતો, એવું સૌ વિકલ્પ દશામાં હોય છે. કેવી રીતે છે? સમાધાન: જ્ઞાની કા ઉપયોગ બહાર આવે તો ભી वह देखते हुए नहीं देखता. ज्ञानी की दृष्टि चैतन्य पर रहती है, बाहर उपयोग होवे तो भी दृष्टि तो चैतन्य पर रहती है. अंतर प्रेरणतिनी मुख्यता थी आ बात छे. उपयोग बाहर नहीं आवतो એમ કહેવા માંગતા નથી, ઉપયોગ બહાર જાય છે, પણ દ્રષ્ટિ એ વખતે પોતાના સ્વરૂપ ઉપર રહે છે. દ્રષ્ટિ ફરતી નથી, દ્રષ્ટિ બદલાતી નથી, અને ક્ષણે ક્ષણે જ્ઞાયક કી ધારા ચલતી હૈ, અને જ્ઞાન ધારા છે. એ જ્ઞાન ધારામાં જ્ઞાનની પ્રધાનતા પૂર્વક અનંત ગુણોની ધારા છે, અને એ મુખ્ય પરિણતિ છે. પરિણામમાં મુખ્ય વિભાગ એ છે, ઉપયોગ બહાર જાય છે એ ગૌણ છે. તેથી મુખ્યને મુખ્ય કરીને એમ કહેવાય છે કે જ્ઞાની ચાલતા નથી, દેખતા નથી. મુખ્યને મુખ્ય કરવું તે યોગ્ય છે, મુખ્યને ગૌણ કરવું તે અયોગ્ય અને અનુચિત છે, પણ મુખ્યને મુખ્ય કરવું તે ઉચિત છે. તેથી એમ કહેવાય છે. ક્ષણે ક્ષણે જ્ઞાયક કી ધારા ચલતી હૈ, જ્ઞાની કી દ્રષ્ટિ પલટ ગઈ હૈ, એકત્વ બુદ્ધિ છૂટ ગઈ હૈ, પારકાપણું થઈ ગયું છે. કાર્યો કરે છે પણ પારકાપણું રાખીને, જેમ નોકર કરે એવી રીતે. તેથી એ ચાલે છે તો પણ નથી ચાલતા, બોલે છે તો પણ નથી બોલતા. મેં જ્ઞાયક હું, જ્ઞાયક હું, જ્ઞાયક હું, એસી જ્ઞાયક ધારા રહેતી હૈ, ઇસલિયે વહ ચલતે હુએ ભી નહીં ચલતા ઓર દેખતે હુએ ભી નહીં દેખતા. એ મુખ્ય કરીને વાત છે.
બરાબર.
એમ કહેવા પાછો જ્ઞાનીની જ્ઞાન દશા બતાવવી છે, કે કોઈ રીતે પણ એ સમજાય. કેમ કે જ્ઞાનીનું સ્વરૂપ જીવ અનંત કાળમાં એક વાર પણ સમજી શક્યો નથી, અને એ વિતમણા હોવાથી પ્રથમ સંકેત થયો નથી, બીજો ને ત્રીજો થવાનો કોઈ પ્રસંગ આવતો નથી, અવસર આવતો નથી. એટલે શાસ્ત્રોમાં જ્ઞાનીની અંતરંગ દશા બતાવવા માટે ઇષ્ટોપદેશ જેવા અનેક શાસ્ત્રોમાં એ પ્રકારે વાત કરી છે. એની પાછળ કોઈ હેતુ છે કે જ્ઞાનીની દશા બતાવી છે, ઓળખવા માટેની વાત છે. ઓળખાવાનો હેતુ છે એની પાછળ, બીજો કોઈ હેતુ નથી. કોઈ દોષ પૂછવા છે કે દોષ સંતાડવા છે, ગોપવવા છે, એવો પણ કોઈ અભિપ્રાય એમાં નથી. માત્ર ઓળખાણ કરવાનો હેતુ, કરાવવાનો હેતુ છે. જ્ઞાની કી દ્રષ્ટિ જ્ઞાયક ઉપર હૈ તો ભેદ જ્ઞાન કી ધારા ચલતી હૈ. બીજો સારો દ્રષ્ટાંત છે, જો કોઈ દુશ્મન નું લશ્કર છે એમાં જાસૂસ તરીકે કોઈ માણસ ઘૂસી ગયો હોય તો એનું ડિસિપ્લિન એવી રીતે પાડે કે કોઈને જરાય શંકા ન પડે કે આ કોઈ પારકો માણસ અંદર આવી ગયો છે. એવી રીતે પહેલેથી બધો અભ્યાસ કરી લીધો હોય, સમજી લીધું હોય, જોઈ લીધું હોય, પછી ગુસ્સો હોય, કેમ પકડાઈ જાય તો મરાઈ જાય, મારી નાખે એને. પછી કોઈ એને એમ કે ભાઈ એ તો બધું એનું જ કામ કરે છે ને, જેટલું એ લોકો કે એટલું કરે છે, સોએ સો ટકા પાલન કરે છે. હા, બીજા ભૂલ કરે, એના દેશના સૈનિક કોઈ ભૂલ કરે, આ માણસ ભૂલ ન કરે. તો એ કરે છે છતાં નથી કરતો, અથવા કરે છે છતાં એ જાસૂસી કરે છે, ખરેખર એના કમાન્ડરના હુકમનું પાલન નથી કરતો પણ જાસૂસી કરે છે. એમ ગણાય કે ઓલું પાલન કરે છે, એમ ગણાય, શું ગણાય? સામાના દેશનું કામ કરે છે, બહુ સારો સેવક થઈને કામ કરે છે, સૈનિક થઈને કામ કરે છે, કોનું કામ કરે છે? એની દ્રષ્ટિ આ લોકોની નબળાઈ ક્યાં છે, આ લોકોને કેવી રીતે હરાવી શકાય, આના ઉપર કેવી રીતે રાજ કરી શકાય, એ દ્રષ્ટિ છે. કામ કરવામાં એની દ્રષ્ટિ નથી. એમ જ્ઞાની સંસારના કાર્યો કરતા દેખાય છે, પણ એ સંસારની સંસારથી તરવા ઉપર એની દ્રષ્ટિ છે, સંસારમાં રહેવા ઉપર એની દ્રષ્ટિ નથી. એટલે તરે છે કે સંસાર ભોગવે છે? તરે છે. હા, એ પછી કોઈને નિમિત્ત પડે ત્યારે તારે છે એમ પણ કહેવાય, પણ એ સ્વાભાવિક છે કે એને કોઈ સમજે ત્યારે એને પણ એ રીતે તરવાની ચાલ એને સમજાય છે. જ્ઞાનીને ઓળખે ત્યારે એને પણ સમજાય છે કે અરે આવી રીતે સંસારથી તરી શકાય છે, તો એ પણ એ રીતે પોતાની ચાલ બદલી નાખે. જ્ઞાની સમજે છે કે આજે ઉદય છે, એ મારા અજ્ઞાન ભાવમાં અજ્ઞાન દશામાં કરેલા અપરાધ નું ફળ છે, અને એ સજા પ્રમાણિકપણે મારે ભોગવવી નહીં, એ બાના નીચે સંસાર નથી, માં નથી રહેવું, પણ એ ઉદય પણ છૂટે એમ નથી, એ પણ પોતાના હાથની વાત નથી, બરોબર છે. તો એ સજા પ્રમાણિકપણે ભોગવે તો સ્થિતિ ટૂંકાઈ જાય. જલ્દી સજા પૂરી થાય એનો અર્થ શું છે? કે જે કર્મો હજી ઉદયમાં નથી આવ્યા એની સ્થિતિ ટૂંકાઈ જશે, અને ઉદય વહેલો પૂરો થઈને મોક્ષમાં ચાલ્યા જશે. એ પણ એક ન્યાય છે, અનેક ન્યાયો છે. એમાં તો જ્ઞાન દશાને સમજવા માટે ઘણા ન્યાયો છે. નાની કી દ્રષ્ટિ નાયક ઉપર હૈ તો ભેદ જ્ઞાન કી ધારા ચલતી હૈ કે યે પગ ચલતા હૈ મે નહીં ચલતા. ચાલે તો પણ હું મારી જ્ઞાન ધારવા ચાલુ છું. પગ ચાલે છે, શરીર ચાલે છે, એ મારી ક્રિયા નથી. એ થવા યોગ્ય હોય તે થાય છે. મારું અસ્તિત્વ શરીરમાં નથી, મારું અસ્તિત્વ મારા સ્વરૂપમાં છે. એવી રીતે થાય છે. ત્યારે ખોરાકના પરમાણુનો સ્વાદ નથી લેતા, પણ પોતાના જ્ઞાનનો અને આનંદનો સ્વાદ લે છે. એ સ્વાદ છે, આપણ સ્વાદ છે. પોતાના સ્વરૂપના સ્વાદમાં તન્મય છે, અને ખોરાકના સ્વાદમાં અતન્મય છે. તો પછી એનો સ્વાદ નથી લેતા એમ કહેવામાં શું ખોટું છે? ખોટું નથી, ઉચિત જ છે. જે પરદ્રવ્યના કાર્યો થાય છે અને વિકલ્પનું કાર્ય થાય છે, એ હું કરતો નથી એવો એમને અનુભવ છે. પછી બીજાએ શા માટે આરોપ લગાવવો જોઈએ કે એ કરે છે? હા, એ અન્યાય કરે છે. એ જ્ઞાનીને અન્યાય કરે છે. ये पग चलता है, मैं नहीं चलता, मैं एक नायक हूं, ऐसा विकल्प नहीं. बराबर, एम विकल्प करवाने बात नथी. समझाय वो એટલે કોઈ એવો વિકલ્પ કરવા માંગે અને એવો વિકલ્પ કરે ને એમ માને કે મને પણ એવી દશા ચાલે છે એમ વાત નથી. એવો વિકલ્પ કરવાની વાત નથી, એસા વિકલ્પ નહીં. પર સહજ જ્ઞાયક કી ધારા ચલતી હૈ, પરિણમનની વાત છે, વિકલ્પની વાત નથી. એવું સાક્ષાત પરિણમન ચાલે છે. આંખ તો જડ હૈ, આંખ સે મેં નહીં દેખતા. દેખવાનું કામ તો મારું જ્ઞાન કરે છે, આંખ થોડી કરે છે. આંખ તો જડ છે, એનામાં દેખવાનો ગુણ નથી. દુનિયામાં એમ કહો કે આંખમાં જોવાનો ગુણ નથી, દુનિયા નહીં માને. આંખમાં જોવાનો ગુણ નથી ત્યારે માથામાં જોવાનો ગુણ છે? શેમાં જોવાનો ગુણ છે એમ કે ભાઈ? અહીંયા જડ ચૈતન્યની ભિન્નતાનો વાત છે. આંખ રીજાય છે, જાણનારનો જાણવાનો જેનામાં ગુણ છે એ ચાલ્યો જાય છે, તો આંખ શું જુએ છે? કઈ નહી. ત્યારે આંખ જોતી નથી, તો અત્યારે પણ આંખ જોતી નથી. જોનારો જુએ છે, અને આંખની કિંમત છે એટલી જોનારની કિંમત છે એમ પૂછે છે. બારમાં એ ધડાકો થાય તો આંખ નીચી જાય, એટલે અછત પડે તો આંખ નીચી જાય, ખરાબ થાય ને, એમ કે આંખમાં ધૂળ ભરાઈ જાય. કે કઈક બગી જાય, આંખ ને બચાવવા જાય છે, જ્ઞાન ને બચાવવા ક્યાં જાય છે? જ્ઞાન હણાય છે ત્યારે જ્ઞાન ને કેમ બચાવતો નથી? જયારે જયારે જીવ જ્ઞાન નો દુરુપયોગ કરે છે ત્યારે જ્ઞાન હાનિ પામે છે કે નથી પામતું? જ્ઞાન ને આવરણ આવે છે કે નથી આવતું? જ્ઞાન ની હાનિ છે, ત્યારે જ્ઞાન ને બચાવવું જોઈએ. આંખમાં શરીરમાં દેહાધ્યાસ હોવાથી પોતાપણું છે, કેવું બચાવે છે? એમાં વિકલ્પ કરે છે કે હું આંખ નીચે જોઉં, અવાજથી માટે આંખ નીચે જોઉં, કદાચ આંખમાં લાગી જશે તો એટલો વિકલ્પ કર્યા પછી આંખ નીચે છે કે નહીં? જેમ સહજ છે એમ જ્ઞાનીને વિકલ્પ કરવો પડતો નથી, સહજ છે. જ્ઞાનને એ સહજ બચાવે છે, જ્ઞાનમાં એકત્વ હોવાથી જ્ઞાનને સહજ બચાવે છે. એવી જ્ઞાનીને સ્વરૂપને વિશે અંતર સાવધાની હોય છે. એટલે એમ કહ્યું કે મેં જ્ઞાયક હું એસા વિકલ્પ નહીં, મેં નહીં ચલતા એસા વિકલ્પ નહીં, પર સહજ જ્ઞાયક કી ધારા ચલતી હૈ, અને એ જ્ઞાની એમાં ચાલે છે, જ્ઞાન ધારામાં પોતે ચાલે છે. અલૌકિક પુરુષાર્થ છે. આંખ તો જડ હૈ, આંખ સે મેં નહીં દેખતા, મેં તો નાયક હું, હું તો નાયક છું. શરીર સે ચલને વાલા મેં નહીં, મેં તો નાયક હું. એસી નાયક કી ધારા જ્ઞાની કી ચલતી હૈ, કે ધારા ચાલે છે. તો સમજાવવા માટે વિકલ્પ ને ભાષા આવે છે, એ વગર તો સમજાવવાનો કોઈ ઉપાય નથી. શું એટલે સમજાવે છે એ રીતે, પણ પરિણામ લેવું, કે વાચક નું વાચ્ય છે એને સમજવું. બાહ્ય દ્રષ્ટિ નહીં નહીં હૈ, દ્રષ્ટિ ભીતર મેં ચલી ગઈ હૈ, દ્રષ્ટિ ફરી ગઈ છે. એકત્વ બુદ્ધિ તૂટ ગઈ હૈ. બાહ્ય દ્રષ્ટિ નહીં હૈ, દ્રષ્ટિ ભીતર મેં ચલી ગઈ હૈ, એકત્વ બુદ્ધિ તૂટ ગઈ હૈ, કરતા બુદ્ધિ તૂટ ગઈ હૈ. આવો ફેરફાર થઈ ગયો છે. ત્યાં દ્રષ્ટિ પોતાના સ્વરૂપ ઉપર ગઈ, બહારથી દ્રષ્ટિ બંધ થઈ ગઈ, એકત્વ બુદ્ધિ ને કરતા બુદ્ધિ ને એ બધા પ્રકાર છે એ બધા તૂટી ગયા છે. ઓર સ્વભાવ કો જાનને દેખને વાલા મેં હું, એસી સહજ દશા હો ગઈ હૈ. વિકલ્પ વખતે પણ એ સહજ દશા છે, માટે વિકલ્પને ગણવામાં આવતો નથી, મુખ્ય પરિણતિ છે, મુખ્ય દશા છે એને ગણવામાં આવે છે. તેથી સમયે સમયે જ્ઞાની મુક્ત થતા જાય છે, અને એ રીતે અલ્પકાળમાં પૂર્ણ મુક્ત થઈ જશે. હવે મુક્ત થતા જાય છે તારે જોવું છે કે કેટલો ભાવ રહી ગયો છે એ તારે જોવું છે? એમ બીજા મુમુક્ષુ પણ જો આગળ વધતા હોય તો એ આગળ વધે છે એ જોવું છે, કે એને શું રહી ગયું છે ને શું થઈ ગયું છે એ જોવું છે? ન્યાય શેમાં છે? ન્યાય અને ફાયદો પણ એમાં છે જોનારને, બીજું જોનારને નુકસાન થાય છે, ફાયદો ન થતો પણ નુકસાન થાય છે. એ 125 થયો, કેમ કે જ્યાં સુધી પૂર્ણ નહીં હોય ત્યાં સુધી દોષ નો વિભાગ તો રહેવાનો છે, ભલે ઘટી ગયેલા બચી ગયેલા દોષ તો રહેવાના છે. એને મુખ્ય કરવા કે જે કામ કર્યું છે એને મુખ્ય કરવું, એ પોતે પોતાની દશાને મુખ્ય નથી કરતા. પોતે તો પોતાના સ્વરૂપને મુખ્ય કરે છે, દશાને મુખ્ય કરતા નથી. ત્યાં પાછળ ન્યાય બદલે છે, પોતાના માટે ન્યાય બદલવાનો છે, બીજાના માટે ન્યાય બદલવાનો છે, એમ વાત છે. બે જુદી જુદી વાત છે. ત્રિકાળી ધ્રુવ અને પર્યાય વચ્ચે પ્રદેશ ભિન્નતા કઈ રીતે છે? ભાવ ભિન્નતા તો સમજાય છે, પણ પ્રદેશ ભિન્નતા કઈ રીતે છે? આ એક વાત વિવાદાસ્પદ થયેલી છે. અત્યારે પણ કેટલાક વિદ્વાનોને પ્રદેશ ભિન્નતાની વાત સંમત થતી નથી. સમિસારમાં આવે છે, સુગનીજીના વચનામૃતમાં આવે છે, ગુરુદેવ પણ એ વાત સમિસારના પ્રવચનોમાં કરે છે, બેનશ્રી પણ કરે છે, છતાં પણ આગમ દ્રષ્ટિવાળા અને અધ્યાત્મ દ્રષ્ટિના અભાવમાં માત્ર આગમ દ્રષ્ટિથી વિચારના વિચારવા જનારને એ વાત સમજાતી નથી કે બેસતી નથી. આગમ અને અધ્યાત્મની શૈલી જુદી જુદી છે, અને આગમની શૈલીથી અધ્યાત્મની શૈલી પર છે, હાયર લેવલ ઉપર છે. એ વાત જો સમજાય તો આમાં કોઈ જાતનું કન્ફ્યુઝન રહે એવું નથી. જો કે અધ્યાત્મની દ્રષ્ટિએ આ વાત આમ છે એમ સમજાવ્યા છતાં પણ એ વાત નો નકાર આવે છે, એ એક ટ્રેજેડી છે. બધા ખુલાસો થઈ ગયા છે, બધા ખુલાસો થઈ ગયા છે કે આ અધ્યાત્મ શૈલીથી આમ હોય છે, આગમ શૈલીથી આમ હોય છે. અને ક્ષોભસમમાં એ વાત ના સમજાય એવું નથી, કાંઈ એવો ક્ષોભસમ નથી, વિદ્વાનો નો ક્ષોભસમ એવો હતો નથી. છતાં પણ એ વાતની અરુચિ હોવાને લીધે, અધ્યાત્મની અરુચિ હોવાને લીધે અને આગમનું માત્ર બાહ્ય જાણપણાની રુચિ હોવાને લીધે, ક્ષોભસમની રુચિ હોવાને લીધે એ પ્રકારની ગડબડ થઈ જાય છે. એવી સ્થિતિ છે, જાણી લેવાનું કે એવી સ્થિતિ છે. અહીંયા આ પ્રકારની અહીંયા સ્થિતિ થાય છે. પણ વિવાદનો પ્રશ્ન થયેલો હોવાથી જરા પેચીદો પ્રશ્ન થયેલો, શું થયેલો બહુ બેનશ્રી તો બહુ નહોતા બોલતા એના ઉપર, પણ ક્યારેક ક્યારેક આ તો બધી અંદર ચર્ચા થયેલી, અંદર ખુલાસો કરતા, જાહેરમાં ખુલાસો નહોતા કરતા. કેમ કે વિવાદ વધે, વિવાદ વધે, જુઓ આમ કે છે, જુઓ આમ પણ એમની આ અપેક્ષા આમ છે. હા, સુર આગમની અપેક્ષા મુખ્ય કરે એટલે એ વાતને વધારે ચગડોળે નહીં ચડાવવા માટે જાહેરમાં નહોતા કરતા. એવું ચર્ચા થઈ હતી બેનશ્રી સાથે, વિવાદાસ્પદ પ્રશ્નો મૂક્યા હતા, એટલે હું આવા પ્રશ્નોનો જવાબ જાહેરમાં નથી આપતી, તમારા ઉપર તો વિશ્વાસ છે એટલે વાત કરવામાં વાંધો નહીં, એમ કરીને પછી ખુલાસો કર્યો. એટલે કે હું આ વિવાદમાં નહીં સંડોવાવું આ વાતને, એમ સમજીને વિશ્વાસ મૂક્યો કે ભાઈ આ વાતને વિવાદની હેરણ ઉપર નહીં ચડાવું. જુઓ બેનશ્રી આમ કે છે, જુઓ બેનશ્રી. મારા તો તો વ્યક્તિગત બધા ખુલાસા થઈ ગયેલા, અને ખાનગીમાં પણ બોલ્યા હશે, અથવા એ વખતે બોલેલું હોય ટેપમાં આવ્યું હોય તો એ ના નહીં કાંઈ, કારણ કે ટેપ તો લઈ લેતા હતા. સમયસારમાં એ વાત સંવર અધિકાર ને 182 ગાથાની ટીકામાં છે. એક વસ્તુની બીજી વસ્તુ નથી માટે સત્તા ભેદો અંદર તો પ્રદેશ ભિન્નતાની વાત લીધી છે. પ્રદેશો જ ભિન્ન છે એમણે સ્પષ્ટ શબ્દ વાપર્યો છે. સમાધાન દ્રવ દ્રષ્ટિના બળે એમ કહેવાય કે દ્રવ દ્રષ્ટિ કહો કે અધ્યાત્મ દ્રષ્ટિ કહો, શું દ્રવ દ્રષ્ટિ કહો કે અધ્યાત્મ દ્રષ્ટિ કહો, એના બળથી એટલે શું, એના ઉપર જોર આપીને જોડાનું જ હોય છે. જ્ઞાનીની પરિણતિમાં જોર એનું અધ્યાત્મનું જ બળ હોય છે, અધ્યાત્મનું જોર હોય છે અને તે યોગ્ય છે કેમ કે એનાથી આત્મશુદ્ધિ વધે છે. એટલે સમર અધિકારમાં એ વાતનું નિરૂપણ કર્યું, પ્રતિપાદન કર્યું, એમાં સમર કરાવવાનો હેતુ છે. અધિકાર સમર નો ચાલે છે ને, શુદ્ધિ નો હેતુ છે સમર, એટલે શુદ્ધિ આત્મશુદ્ધિ. દ્રવ્ય દ્રષ્ટિના બળે એમ કહેવાય કે પર્યાયના પ્રદેશ ભિન્ન છે. દ્રવ્યમાંથી પર્યાય આવે છે પણ દ્રવ્ય દ્રષ્ટિમાં એકનું દ્રય છે. દ્રવ્ય દ્રષ્ટિ પર્યાયને વિષય કરતી નથી અને પર્યાય ગૌણ થાય છે. એ દ્રષ્ટિકોણ અપેક્ષાએ, જ્ઞાનના દ્રષ્ટિકોણ અપેક્ષાએ પર્યાય ગૌણ થાય છે, દ્રવ્ય મુખ્ય થાય છે. દ્રષ્ટિ તો વિષય જ કરતી નથી. દ્રષ્ટિ શબ્દના બે અર્થ છે. દ્રષ્ટિકોણ વિજ્ઞાનમાં જાય છે અને દ્રષ્ટિ એટલે શ્રદ્ધા, એ શ્રદ્ધામાં જાય છે, દર્શનમાં જાય છે. એટલે દ્રવ્ય દ્રષ્ટિના બળમાં પ્રદેશ ભેદ છે એમ કહેવાય, અને એમ કહેવાય તો બરાબર જ કહેવાય છે. પર્યાય જીવો ક્ષણ પૂરતો મારો સ્વભાવ નથી, જ્ઞાન પણ એમ જાણે છે કે એમ, કે દ્રષ્ટિમાં લાંબુ લાંબુ છે નહીં કઈ, આવો મારો સ્વભાવ છે ને આવો નથી ને એ કઈ દ્રષ્ટિ નહીં, તો વળગી તે વળગી વિકલ્પ જ કરતી નથી. એ વળગ્યા પછી વિકલ્પ કરતી નથી કે પર્યાય નો સ્વભાવ કેવો, દ્રવ્ય નો સ્વભાવ કેવો, કાંઈ એને જોવાનો રહેતો નથી. તો આંધળી થી ને બાજી તે બાજી, વળગી તે વળગી, ખલાસ અભેદ થઈ ને રહીએ છે. પર્યાય જીવો ક્ષણ પૂરતો મારો સ્વભાવ નથી, હું શાશ્વત આત્મા છું, એવી દ્રવ્ય દ્રષ્ટિની અંદર એકનું દ્રવ્ય દેખવામાં આવે છે. એ વાચ્ય છે, દ્રવ્ય દ્રષ્ટિનું એ વાચ્ય છે, પણ એવું લાંબુ લાંબુ વિકલ્પાત્મક પરિણામ ત્યાં નથી. સમજણ છે, બધી જ્ઞાનમાં જાય છે. એવી દ્રવ્ય દ્રષ્ટિની અંદર એકનું દ્રવ્ય જ દેખવામાં આવે છે. એ દ્રવ્ય સિવાય એને બીજું કાંઈ દેખાતું નથી. એ દ્રવ્યને પણ પોતા સ્વરૂપે જોવે છે, બીજું કાંઈ એને પોતા સ્વરૂપે દેખાતું નથી ને બીજું કાંઈ એને દેખાતું પણ નથી. એકલા દ્રવ્યનું જોર રહે છે માટે પર્યાયનો ભાવ ભિન્ન છે. એકલા દ્રવ્યનું જોર રહે છે માટે પર્યાયનો ભાવ ભિન્ન છે અને તેથી તેના ક્ષેત્ર પણ ભિન્ન છે એમ દ્રવ્ય દ્રષ્ટિ કહી દે છે. એને વાચા આપી એમ કહી દે છે કે જાઓ મારા ક્ષેત્રમાં એ નથી. ગુરુદેવ થોડોક સૂક્ષ્મતાથી લેતા હતા કે એ ક્ષેત્રમાં જો હોય તો પછી બે અભેદ થઈ જાય. એ વાત લીધી છે દીપચંદજીએ ચિદવિલાસમાં. દીપચંદજીએ ચિદવિલાસમાં એ વાત લીધી છે. ચિદવિલાસનું પાનું 95 છે. ચર્ચા બહુ ચાલેલી છે, એટલે બધું યાદ છે. બહુ ચર્ચાઓ ચાલેલી છે ગુરુદેવ ના વખતે, જે ચર્ચા ચોપડી હતી. ગુરુદેવ પછી બધા આધાર આપતા હતા, પર્યાય નું ક્ષેત્ર ભિન્ન, પર્યાય નો કાળ ભિન્ન, પર્યાય ની શક્તિ ભિન્ન, એમ ત્રણ ચાર ભેદ લેતા હતા, લીધા છે. પર્યાયના નક્ષત્ર ભિન્નતા પણ એમાં લીધી છે. કેમ એક સોલિડ આર્ગ્યુમેન્ટ હોય તો એ છે કે જો પર્યાયનું ને દ્રવ્યનું ક્ષેત્ર સર્વથા એક હોય તો, પર્યાયનો નાશ થાય ત્યારે એના ક્ષેત્રનો પણ નાશ થઈ જાય, તો દ્રવ્યના ક્ષેત્રનો પણ નાશ થઈ જાય. અને પર્યાયનો નાશ થાય છે, દ્રવ્યનું ક્ષેત્ર એમને એમ રહી જાય છે.
આપણે
પર્યાય થોડી રહીએ છે ત્યાં,
દ્રવ્ય
રૂપે. પાણીનું તરંગ પાણીમાં સમાણો, પછી અંદર તરંગ જુદું પડે છે. એક જગ્યાએ લાખ કરોડ તરંગ થયા અને ત્યાં ત્યાં સમાઈ ગયા. અંદર જે બધા કરોડ લાખ કરોડ તરંગ અંદર દેખાય છે, એ કઈ નથી તરંગ અંદર, ત્યાં તો પાણી પાણી થઈ ગયું. પર્યાયનું પર્યાય તો નાશ પામ્યું ને, પર્યાયનું પર્યાય પણ તો નાશ પામ્યું કે ન પામ્યું, કે રહી ગયો ન રહ્યો, તો પછી એનું ક્ષેત્ર પણ એ જુદું હતું.
બરાબર.
અને દ્રવ્યનું ક્ષેત્ર જુદું હતું. બહુ ઠોસ આર્ગ્યુમેન્ટ ગુરુદેવ આપતા હતા. તરંગ જ ન રહ્યું ને ત્યાં, ગોતી ગયો તરંગ હોય તો એમ, પાણીમાં એ તરંગ સમાઈ ગયા પછી તરંગ ને પકડી લ્યો, પકડીને બતાવો કે કાને તરંગ છે જ નહીં, નથી એટલે નથી, બીજું શું, સીધી વાત છે. એમ વાત છે, એમ દ્રવ્યમાં પર્યાય ઉપર ઉપર તરંગ પણ ઉપજે છે, એમ કેમ છે. એક વાર એવી વાત લીધી હતી ત્યાં સ્વામીમાં સ્વાધ્યાય આપ્યો ત્યારે, આમાં આપતા ઉત્સવના દિવસોમાં સ્વાધ્યાય આપતા ને, ભાઈ આ દર્શન મો છે એમાં પર્યાય બુદ્ધિ ની પકડ છે. પર્યાય મૂંઢા પર સમય, અને બહુ મોટી નાગ ચૂડ છે. નાગ ચૂડ એટલે શું, કે નાગ ગળે ભરડો લે તો હડીઓ પીસી નાખે, ખાતો હોય છે. હાથે કે પગે ભરડો લે એટલે હાડકું ભાંગી જાય, અંદર ખડાક દેખાનો, અંદર ટુકડા કરી નાખે, એટલે એની અંદર તાકાત હોય છે. એમાં દર્શન મુની નાગચૂડ છે. હવે એને છોડાવવા માટે જોરથી એને ધક્કો મારો, એટલો જોરથી ધક્કો મારો કે એ ફંગોળાઈને ક્યાંય જઈને પડે, અને એટલો ફંગોળાઈને જોરથી પડે કે લોહી લોહાણ થઈ જાય, એવો મરણતોલ માર્ગ એને વાગે, તો છોડાવનાર ને એની દયા આવે, બહુ જોરથી ધક્કો મારીશ ને આને વાગી જશે તો મારે બચવું છે, કોઈ હિસાબે મારે એનું થવું હોય તે થાય, પણ આને હું એક વખત તો પૂરી તાકાત થી છોડો. નાક છોડો એ ગુંડો એટલે ને, ગુંડા કોઈ ગળો દાબતો હોય તો એને ધક્કો મારવામાં દયા રાખે કે આને વાગી જશે તો પાછું ભાઈ ભીંત પાય માથું નું ફટકાઈ જશે તો આપણે જીવ તો હતો ને, પછી જીવતું નથી, દયા ખાવાની રે. દર્શન મૃત્યુ થાય છે. અને આત્મ સજીવન થાય છે એમ કે. એટલે એવી રીતે દ્રષ્ટિના જોરે ગમે એટલો જોરથી ધક્કો મારવામાં વાંધો નહીં એમ કે છે. દલીલ શું આવે છે ભાઈ? આવે આગમનો સિદ્ધાંત તૂટી જાય છે. સિદ્ધાંત તોડીને અધ્યાત્મ ન હોય એમ કે છે. દલીલ તો હોય ને, કઈ બુદ્ધિશાળી માણસ હોય છે. સિદ્ધાંત તોડીને કઈ વસ્તુના સ્વરૂપનો સિદ્ધાંત તોડીને કઈ અધ્યાત્મની પ્રરૂપણાનો ઉપદેશ હોય કઈ, અને એવી રીતે કઈ ઉપદેશ લાગે કઈ, એ તો કલ્પના થઈ ગઈ એમ કે. કહેનારનો ત્યાં સિદ્ધાંત તોડવાનું પ્રયોજન નથી. કહેનારને આગમનો સિદ્ધાંત બરાબર જ્ઞાનમાં સમજાયેલો છે અને માન્ય પણ રાખેલો છે, અને એ સિદ્ધાંત તોડવા માટે એમ કહેતા નથી. માટે કહેનારનો હેતુ છોડીને બીજા હેતુમાં એને ઘટાવી દેવું કથનને, એ તો વક્રતા થઈ ગઈ. દલીલો બધી આપેલી છે, બે પક્ષની દલીલો તો રજૂ કરવી જોઈએ ને. રૂચિ હોય તો ઓલી દલીલ બેસી જાય ને આ દલીલ ન બેસે, એટલું જ છે. સમજાય ખરું, પણ પક્ષ એક બાજુ ન કરે, જેને જેવું છે એનો પક્ષ કરે, એવું સામાન્ય રીતે વલણ થઈ જાય છે. અને એના ઉપર પોતાના આત્માનો લાભ નુકસાનનો આધાર પણ રહેલો છે. જો અધ્યાત્મનો પક્ષ હોય, અધ્યાત્મ દ્રષ્ટિ મુખ્ય કરે, આગમના સિદ્ધાંતને જાણીને ગૌણ રાખે કે તો માત્ર જાણવાની વાત છે, આદરવાનું તો આ રીતે છે, તો હિત થાય છે. હિત અહિત નો દ્રષ્ટિકોણ ચૂકી જાય છે, એ વાદ વિવાદમાં પડી જાય છે. હિત અહિત નો દ્રષ્ટિકોણ મુખ્ય રાખે તો વાદ વિવાદનો પ્રશ્ન રહેતો નથી. સદગુરુ કહે સહજ કા ધંધા, વાદ વિવાદ કરે સો ધંધા. જેને હિત અહિતમાં આંધળાપણું આવ્યું છે એ વાદ વિવાદ કરશે, બાકી સહજ પરિણામ જેને દ્રષ્ટિનું થશે એને તો આ સહેજ નો વેપાર છે ભાઈ, એ આ વાદ વિવાદમાં પડતો નથી. એટલે એમાં તો એકલા દ્રવ્યનું જોર રહે છે, માટે પર્યાયનો ભાવ ભિન્ન છે, અને તેથી તેનો ક્ષેત્ર પણ ભિન્ન છે એમ દ્રવ્ય દ્રષ્ટિ કહી દે છે. દ્રવ્ય દ્રષ્ટિમાં પર્યાયનો ભાવ ભિન્ન છે અને પ્રદેશ પણ ભિન્ન છે. ભાવ પણ ભિન્નતા પણ છે અને પ્રદેશ ભિન્નતા પણ છે. પેલા તો બેન એટલી ભાવ ભિન્નતા કહેતા હતા, પ્રદેશ ભિન્નતા નતા બોલતા. પછી લોકો બોલી ગયા પણ આ ગુરુદેવ કે છે ને આમાં બધું લખ્યું છે, તો કે છે હાલો ને દ્રવ્ય દ્રષ્ટિ એમ પણ છે એમ ભાઈ લીધું છે, સ્પષ્ટ કર્યું છે. અહીં સુધી રાખ્યું બે પેરેગ્રાફ છે હજી, પણ જ્ઞાનમાં એમ જણાય છે એમ કરીને જ્ઞાન ને સિદ્ધાંત ની વાત લીધી છે.